એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ મહત્વના વિશ્લેષણમાં ઊંડા ઉતરી રહ્યા છીએ. સુરેશ જોશી દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની કવિતા પર જે ચિંતન થયું છે એની વાત કરીશું.
હા, ખાસ કરીને એમનો જે લેખ છે રવિન્દ્રનાથની કવિતા સીમા અને ભૂમાનો સેતુબંધ,
બરાબર, એના આધારે આપણે ટાગોરની કાવ્યસૃષ્ટિને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મતલબ આ વિશ્લેષણમાંથી રવિન્દ્રનાથના કાવ્ય જગતના જે મૂળ વિચારો છે, એમની સફર કેવી રહી અને સુરેશ જોશીની નજરે એનું હાર્દ શું છે એ સમજવું.
ચોક્કસ.
શરૂઆત એક એવી ક્ષણથી કરીએ જેણે રવિન્દ્રનાથના કવિ તરીકેના જીવનમાં એમ કહી શકાય કે એક મોટો વળાંક આપ્યો. સુરેશ જોશી પણ એનો ઉલ્લેખ કરે છે.
હા, પેલો નિર્જનનો સ્વપ્નભંગ કાવ્યના જન્મનો પ્રસંગ.
એ જ.
બિલકુલ. કવિ પોતે જ વર્ણવે છે એને કે એક સવારે સૂર્યોદય જોતા હતા અને અચાનક જાણે એમની ચેતના પરથી કોઈ પડદો હટી ગયો હોય એમ લાગ્યો. પેલી જગત પર છવાયેલી તુચ્છતા, વિષાદ, એનું ધુમ્મસ જાણે વિખરાઈ ગયો અને ચેતનાનો એક ઝરો, એક નિર્ઝર મુક્તપણે વહેવા લાગ્યો. આ અનુભવ જાણે એમની આખી કાવ્યયાત્રાનું ઉદ્ગમ બિંદુ બની રહ્યો.
એટલે આ ખાલી એક કવિતાનો જન્મ નહોતો પણ એક કવિની ચેતનાનો જાણે પુનર્જન્મ હતો એમ કહી શકાય.
હા હા, ચોક્કસ. સુરેશ જોશી આ અનુભવને રવિન્દ્રનાથની કવિતાના મૂળભૂત તત્વ સાથે જોડે છે અને તેઓ ફ્રેન્ચ ફિલોસોફર બર્ગસોનનો પણ ઉલ્લેખ કરે છે અહીં.
અચ્છા, બર્ગસોનનો.
હા, જેમણે કહ્યું હતું કે ચેતના એટલે શું. ચેતના એટલે સ્મૃતિ, જેમાં ભૂતકાળ તો સચવાયેલો છે જ પણ ભવિષ્યની અપેક્ષા પણ છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય,
બરાબર.
રવિન્દ્રનાથની કવિતામાં આ જ ચેતનાની અખંડિતતા વર્તમાનને ભૂત અને ભવિષ્ય સાથે જોડવાની એક સતત મથામણ દેખાય છે.
અને આ જ મથામણમાંથી પેલી સીમા અને ભૂમાની વાત આવે છે ખરો ને, જેને આપણે શાંત અને અનંત કહીએ છીએ.
ચોક્કસ. આ જ એમની કવિતાનો કેન્દ્રીય સંઘર્ષ છે અને ઝંખના પણ. સુરેશ જોશીનું વિશ્લેષણ એવું જ કહે છે.
સીમા એટલે શું? આપણું મર્યાદિત અસ્તિત્વ.
હા, આપણું વ્યક્તિગત મર્યાદિત અસ્તિત્વ. અને ભૂમા એટલે પેલી અસીમ અનંત વિશ્વચેતના. રવિન્દ્રનાથ સતત આ સીમામાંથી ભૂમા સુધી પહોંચવા, શાંતને અનંત સાથે જોડવા મથે છે.
એટલે એક પ્રકારનો વિરહ, જેમાંથી મિલનની આકાંક્ષા જન્મે.
બરાબર. અને જોશી તો એટલે સુધી કહે છે કે કાલિદાસના મેઘદૂતમાં પણ આ જ આદિ વિરહનો સૂર સંભળાય છે અને રવિન્દ્રનાથની કવિતાને એ આ બે વચ્ચેનો સેતુબંધ ગણાવે છે.
તો પછી આ સેતુબંધાય કઈ રીતે? આ સીમા અને ભૂમા, અંદર અને બહાર, આ ભેદ ઓગળે કેવી રીતે?
જુઓ, જોશી સમજાવે છે કે રવિન્દ્રનાથનું માનવું એવું છે કે આપણે જેને બહાર શોધીએ છીએ ને, એ ખરેખર તો આપણી અંદર જ છે.
અચ્છા, એટલે આપણી ઇન્દ્રિયો દ્વારા જે અનુભવો મળે છે, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ધ્વનિ, આ બધાને ઉમળકાથી આવકારવાના, એને ચિત્તમાં એક રસ કરવાના.
અને પછી આ જે આંતરિક સમૃદ્ધિ છે, જે કૃતાર્થતાનો આનંદ છે, એનો જ નૈવેદ્ય ઈશ્વરને ધરવાનો. દુઃખને પણ આનંદમાં પલટાવીને જ વ્યક્ત કરવું, એ જ સાચી ઉપાસના. એક રીતે જોઈએ તો આ સૌંદર્યની સાધના છે.
આ દ્રષ્ટિકોણ તો કવિતાને બહુ જ ઊંડું આધ્યાત્મિક પરિમાણ આપે છે. ચાલો હવે સુરેશ જોશી રવિન્દ્રનાથની કાવ્ય યાત્રાના જે જુદા જુદા તબક્કાઓ જુએ છે એના પર આવીએ. શરૂઆતનો ગાળો સાંધ્ય ગીતથી સોનાર તરી સુધીનો, એને તેઓ ઉદ્યોગ પર્વ કહે છે.
હા, ઉદ્યોગ પર્વ.
આ ઉદ્યોગ શા માટે, શેનો ઉદ્યોગ?
કારણ કે આ ગાળામાં કવિ જાણે પોતાની અભિવ્યક્તિ માટેનું શ્રેષ્ઠ માધ્યમ શોધવાનો ઉદ્યોગ એટલે કે પ્રયત્ન કરી રહ્યા છે. ભાષાનું સંગીત વાપરવું કે ચિત્રાત્મકતા, આ બે રીતિઓ વચ્ચે જાણે પ્રયોગો ચાલે છે.
અને સાથે સાથે આંતરિક સંઘર્ષ પણ હશે.
ચોક્કસ. આંતરિક દ્વંદ્વ પણ છે. એક તરફ વૈરાગ્ય છે, શાંતિની ખેંચ છે, તો બીજી તરફ વેદના છે, અશાંતિ છે. શું વધારે પ્રબળ છે, પેલો લૌકિક માનવ પ્રેમ કે પછી સૌંદર્યની પેલી અમૂર્ત નિરુદ્દેશ આકાંક્ષા?
અને જોશીના મતે આ સંઘર્ષમાં કોનો હાથ ઉપર રહે છે, કોણ જીતે છે?
જોશીનો તારણ એવું છે કે આ તબક્કામાં કવિતા થોડી વધુ પડતી સૌંદર્યની પેલી નિરુદ્દેશ, અમૂર્ત આધ્યાત્મિક આકાંક્ષા તરફ ઢળે છે.
એટલે નિર્ગુણનો મહિમા વધુ થાય છે સગુણ કરતા.
હા બરાબર. નિર્ગુણ એટલે પેલું નિરાકાર અરૂપ તત્વ, જ્યારે સગુણ એટલે નક્કર હાડમાસવાળું સ્પષ્ટ રૂપવાળું.
ઓહો, એટલે એમ કહી શકાય કે કવિ માનવજીવનના દરવાજે તો ઊભા છે પણ અંદર પૂરેપૂરા પ્રવેશતા નથી, સંકોચ અનુભવે છે.
હા હા, સુરેશ જોશી આ મુદ્દો બરાબર ઉઠાવે છે. તેઓ રવિન્દ્રનાથને માનવજીવનના સિંહદ્વારના કવિ કહે છે, પણ સાથે નોંધે પણ છે કે જાણે અંદર પ્રવેશવામાં થોડો સંકોચ છે. સગુણ માટેની એટલે કે નક્કર માનવ સંબંધો માટેની ઝંખના તો દેખાય છે, પણ ક્યાંક એક અતૃપ્તિ રહી જાય છે, અને આ અતૃપ્તિ જ કનાચ તેમને ચંચળ રાખે છે.
તો પછી આ ચંચળતા અને અતૃપ્તિમાંથી શાંતિ ક્યાં મળે છે, તુષ્ટિ ક્યાં અનુભવાય છે?
જોશીના વિશ્લેષણ મુજબ એ તૃષ્ટિ મળે છે પ્રકૃતિ અને બાળકના સાહચર્યમાં, ખાસ કરીને પૂર્વી શિશુ શિશુ ભોળાનાથ જેવી રચનાઓમાં.
એનું કારણ શું?
કારણ કદાચ એ છે કે માનવ સંબંધોમાં જે જટિલતા હોય છે, જે દ્વંદ્વ હોય છે, એ પ્રકૃતિ અને બાળક સાથેના સંબંધમાં ઓછું હોય છે. એ સંબંધ વધુ સહજ છે, સરળ છે, નિર્દોષ છે.
બરાબર.
એટલે ત્યાં કવિ પોતાની ભાવનાઓ મુક્તપણે વ્યક્ત કરી શકે છે. ખાસ કરીને બાળકનું જે જગત છે, વાસ્તવ અને કલ્પના વચ્ચે સતત ઝૂલતું રહેતું, એને કવિ બહુ સરસ રીતે પકડે છે.
આ ખરેખર રસપ્રદ છે. અને એમની કવિતાનો જે મુખ્ય ગુણધર્મ છે, ચંચળતા અને ગતિ, જેના પર જોશી બહુ ભાર મૂકે છે, એના વિશે થોડું વધુ કહો ને.
હા, ગતિ. ગતિ તો રવિન્દ્રનાથની કવિતાનો પ્રાણ છે એમ કહી શકાય. આ જે નિરંતર ગતિશીલતા છે, એને કારણે જ સંગીત એમની અભિવ્યક્તિનું મુખ્ય વાહન બને છે.
સંગીત દ્વારા ભાવ સીધો પહોંચે.
એકદમ. ગીતો દ્વારા ભાવ સીધો હૃદય સુધી પહોંચે છે, અને આમાં પેલી વૈષ્ણવ પદાવલીના માધુર્ય અને લાલિત્યનો પણ ઘણો પ્રભાવ છે. માનસી અને સોનારતરી સમયની જે પદ્મા નદી છે, એ તો જાણે કવિની આ વ્યાકુળ ચંચળ ચેતનાનું પ્રતીક જ બની જાય છે.
અને આ જ ગતિનો પ્રવાહ આગળ જતા બલાકામાં દેખાય છે.
હા, આ જ પ્રવાહ આગળ જતા બલાકા કાવ્ય સંગ્રહમાં આકાશ ગંગા જેવો વિશાળ અને ઉદ્દામ બને છે. જો કે વચ્ચે ચૈતાલીમાં એક ક્ષણિક સ્થિરતા દેવું આવે છે.
ચૈતાલીમાં?
હા, ત્યાં નદી કિનારાના માનવજીવનના ચિત્રો વધુ છે. જાણે કવિનો માનવ પ્રેમ થોડો ઘનીભૂત થતો હોય એવું લાગે.
અને ક્ષણિકા વિશે શું? એમાં તો વર્તમાન ક્ષણ જ મુખ્ય છે, નહીં?
બિલકુલ. ક્ષણિકા એટલે વીતી જતી ક્ષણભંગુર વર્તમાન પળોનું ગાન. જોશી એને લિરિક કવિતાનું એટલે કે ઉર્મી કાવ્યનું શુદ્ધ સ્વરૂપ ગણે છે.
લિરિક એટલે શું?
લિરિક એટલે એવી કવિતા જે કોઈ લાંબી કથા કે નાટક વિના સીધી જ ભાવકની ચેતનાને સ્પર્શે. જેમ ફૂલની સુગંધ આવે ને, આપણને તરત અસર કરે.
હા,
એમ લિરિક આપણા અંદરના ભાવજગતને ક્ષણભરમાં બદલી નાખે છે. અને રવિન્દ્રનાથની સિદ્ધિ એ છે કે તેમણે લગભગ 60 વર્ષ લાંબી કાવ્યયાત્રામાં આ લિરિકની તાજગી જાળવી રાખી.
અદ્ભુત. હવે ભારતીય પરંપરા, ખાસ કરીને સંસ્કૃત કવિઓ સાથેના તેમના જોડાણ વિશે જોશી શું કહે છે?
જોશી રવિન્દ્રનાથને કાલિદાસ અને બાણભટ્ટ જેવા મહાન સંસ્કૃત કવિઓના સાચા વારસદાર ગણે છે.
ઓહ હા, કાલિદાસ પાસેથી મળેલી પેલી સમૃદ્ધિમાં સંયમ, વૈવિધ્યમાં કુશળતા અને બાણભટ્ટ જેવો કલ્પનાનો વૈભવ, આ બધું જ એમની કવિતામાં ઉતરી આવ્યું છે. એમની ઉપમાઓ, એમની કલ્પનાઓ ખરેખર અદ્ભુત છે.
કોઈ ઉદાહરણ?
એમનો કલ્પના નામનો જે સંગ્રહ છે, એ તો જાણે આપણને કાલિદાસના સમયની યાદ અપાવે.
વાહ. આ પછી આવે છે નૈવેદ્ય, ખેયા, ગીતાંજલિનો ગાળો, જેને જોશી વનપર્વ કહે છે. આ નામ કેમ? વનવાસ.
હા, વનપર્વ. કારણ કે આ ગાળામાં એમના અંગત જીવનમાં ઘણા આઘાતો આવ્યા. પત્નીનું મૃત્યુ, સંતાનોના મૃત્યુ, અને દેશની રાજકીય પરિસ્થિતિ પણ ઢોળાયેલી હતી.
એટલે કવિ અંતર્મુખ બન્યા?
હા, જાણે થોડા અંતર્મુખ બને છે. ભૂતકાળ તરફ, પિતાના સંસ્કાર તરફ, અને ભારતની જે આધ્યાત્મિક પરંપરા છે એના તરફ વધુ ઢળે છે. ખેયા અને ઉત્સર્ગ જેવી રચનાઓમાં વિદાયનો, કોઈ અજાણ્યા લોક તરફ પ્રયાણનો કરુણ સૂર સંભળાય છે. અને ગીતાંજલિ, જેનાથી તેમને આખી દુનિયામાં ઓળખ મળી, એના વિશે જોશી શું કહે છે?
જોશી ગીતાંજલિ, ગીતિમાલ્ય, ગીતાલીને રવિન્દ્રનાથની કવિતાની જે મુખ્ય ધારા છે એના કરતાં એક ઉપશાખા તરીકે જુએ છે.
મુખ્ય ધારા નથી ગણતા.
હા, એમના મતે ગીતાંજલિનો જે રંગ છે એ ગીતાલી સુધી પહોંચતા થોડો ફિક્કો પડે છે. પશ્ચિમમાં એની સફળતા મળી એના પાછળ બીજા કારણો પણ હતા.
જેવા કે?
જેમ કે તે સમયની અંગ્રેજી પ્રજામાં આપેલી અતિન્દ્રિય અનુભવો માટેની એક પ્રકારની તરસ હતી. પછી અંગ્રેજી ગદ્યનો લય, ભાષાની સરળતા, અનુભૂતિની સચ્ચાઈ, આ બધું કામ કરી ગયું. પણ મહત્વનું એ છે કે રવિન્દ્રનાથ પોતે અહીંયા અટક્યા નહીં, એમની ગતિ તો ચાલુ જ રહી.
એટલે આ વન પર્વ પછી ફરી પાછી ગતિ આવે છે બલાકામાં, જેને જોશી કવિતાનું શિખર ગણે છે.
હા, બરાબર. લગભગ 12 વર્ષના આ વનવાસ જેવા ગાળા પછી બલાકા આવે છે. પશ્ચિમની યાત્રાના અનુભવો, પેલો માનવ સમુદ્ર, એનો પુરુષાર્થ, આ બધાનું દર્શન કવિને જાણે નવી ઊર્જા આપે છે.
અને બલાકામાં દેખાય છે.
એકદમ. બલાકામાં ગતિમો પેલો પ્રવાહ ફરી ઉદ્દામ વેગે વહે છે. આ જૂનાના વિસર્જન અને નવાના આગમનનું, નવાના જયનાદનું ગીત છે. છંદમાં પણ એક નવી જ ઉડાન છે. ગતિ અને સંવાદિતા, એટલે કે હાર્મોની, એનું અનોખું મિલન અહીં જોવા મળે છે.
પણ આ ગતિ શું એ માત્ર અંધાધૂંધ છે? પેલી બર્કસોનની ગતિ જેવી, જેનું કોઈ લક્ષ્ય નથી?
ના ના, જોશી એ સ્પષ્ટ કરે છે, રવિન્દ્રનાથની આ ગતિ નિરુદ્દેશ નથી, એ એક પરિણતિ તરફ, એક લક્ષ્ય તરફ જાય છે. એટલે જ પ્રલયની પેલે પાર પણ એમને નવા સર્જનની ઝાંકી થાય છે. અહીં તો સ્થિરતાનો ભંગ થાય છે. પર્વત હોય કે તણખલું, બધું જ જાણે ગતિમાન થવા, ઉડવા માટે અધીરું બને છે.
ખૂબ સરસ. હવે જોશીના વિશ્લેષણમાં પ્રકૃતિ અને નારીના ચિત્રણ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
ખરેખર રવિન્દ્રનાથ ધરતીને, પ્રકૃતિને અનહદ ચાહે છે. જોશી બહુ સુંદર રીતે વર્ણવે છે કે કવિએ પ્રકૃતિને કેટલા બધા જુદા જુદા રૂપે જોઈ છે.
કયા કયા રૂપે?
શરદ ઋતુમાં મહાશ્વેતા જેવી શ્વેત વસ્ત્રા, હેમંતમાં સોનેરી પીતાંબર ઓઢેલી, ગ્રીષ્મમાં તપસ્વીની ઉમા જેવી, વૈશાખમાં અગ્નિ સ્નાન કરેલી સીતા જેવી, અને વર્ષામાં તો જાણે શણગાર સચતી નાયિકા જેવી.
અદ્ભુત વર્ણનો.
હા, પ્રકૃતિ પ્રત્યેનો આ વિસ્મય, આ પ્રેમ એમનો કદી ઓછો થતો જ નથી.
અને નારી વિશે?
જોશીના મતે રવિન્દ્રનાથની કવિતાનું શ્રેષ્ઠ અર્પણ જો કોઈને હોય તો એ નારીને છે. તેઓ નારીના મુખ્ય બે સ્વરૂપો જુએ છે, એક ઉર્વશી અને બીજી લક્ષ્મી.
ઉર્વશી અને લક્ષ્મી?
હા. ઉર્વશી એટલે પેલી ચંચળ, ગતિ આપનારી, ક્યારેક વિક્ષુબ્ધ કરનારી શક્તિ, અને લક્ષ્મી એટલે શાંતિ, સ્થિરતા, કલ્યાણકારી શક્તિ, જે પેલી ગતિને નિયંત્રણમાં રાખીને સાર્થકતા તરફ વાળે.
રસપ્રદ.
કાલિદાસની ઉમામાં પણ તપ પહેલાં ઉર્વશીનું રૂપ અને તપ પછી લક્ષ્મીનું રૂપ દેખાય છે એમ જોશી કહે છે. અને રવિન્દ્રનાથનો મહુયા સંગ્રહ છે, એમાં તો નારીત્વની આવી અસંખ્ય છટાઓનું બહુ સુંદર નિરૂપણ છે.
મૃત્યુ જેવા ગંભીર વિષયને તેઓ કઈ રીતે જુએ છે? શું એ ભયજનક છે એમની નજરે?
જોશી કહે છે કે ના, જરાય નહીં. રવિન્દ્રનાથ મૃત્યુને ભયાવહ નથી ગણતા. એ તો મૃત્યુ અને મનુષ્ય વચ્ચે માતા અને શિશુ જેવો સંબંધ કલ્પે છે અને એ રીતે નિર્ભય બનાવે છે.
માતા શિશુ જેવો.
હા. અંગત જીવનમાં જે શોકના અનુભવો થયા તેને પણ તેઓ વિચ્છેદના દુઃખમાંથી આગળ લઈ જઈને ચિરમિલનના ભાવ સુધી પહોંચાડે છે, જેમ કે એમના સ્મરણ કાવ્ય સંગ્રહમાં દેખાય છે.
એક બીજો બહુ રસપ્રદ ખ્યાલ જે સુરેશ જોશી રજૂ કરે છે તે છે ચેતો વિસ્તાર અથવા અવકાશ રસ. આ શું છે, જરા સમજાવશો?
ચેતો વિસ્તાર એટલે ચેતનાનો વિસ્તાર. જેમ પ્રકાશને ફેલાવવા માટે આકાશ જોઈએ, એમ કવિની ચેતના, એની ચેતના સમગ્ર સૃષ્ટિમાં ફેલાઈને બધા સાથે એક આત્મીયતા, એક એકાત્મતા અનુભવે છે. આ કોઈ અહંકાર નથી, પણ જીવનો સ્વાભાવિક ધર્મ છે, વ્યાપ્તિ, ફેલાવો. જ્યારે કવિ એમ કહે છે કે લાખ યોજન દૂરનો પેલો તારો પણ મારું નામ જાણે છે, ત્યારે એ કોઈ દુષ્ટતા નથી કરતા.
પણ શું વ્યક્ત કરે છે?
એ આ વિસ્તરેલી ચેતનાની અનુભૂતિ વ્યક્ત કરે છે. અને આ અનુભૂતિમાંથી જે એક વિશિષ્ટ આનંદ મળે છે, જે રસ નિષ્પન્ન થાય છે, તેને જોશી અવકાશ રસ કહે છે. જાણે પોતાની ચેતનાના અનંત વિસ્તારનો આનંદ.
અદ્ભુત કલ્પના છે આ તો. આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી શું જોશી રવિન્દ્રનાથની કોઈ મર્યાદાઓ પણ જુએ છે કે બધું જ ઉત્તમ છે?
ના, જુએ છે. અને મહત્વનું એ છે કે જોશી એ પણ નોંધે છે કે રવિન્દ્રનાથ પોતે પણ પોતાની મર્યાદાઓ વિશે ખૂબ સભાન હતા.
એમ? કઈ રીતે?
એમનો એક કાવ્ય છે જન્મદિને, એમાં તેઓ પોતે જ સ્વીકારે છે કે માણસના અંતરમાં પ્રવેશવું એ સૌથી અઘરું કામ છે. પોતે સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવતા હતા એટલે કદાચ સામાન્ય માણસના જીવનને, એના દુઃખને પૂરેપૂરું સમજી શક્યા નથી. જાણે સાંકડી બારીમાંથી જ જોયું છે.
ઓ,
તેઓ કહે છે કે મારો સૂર બધે નથી પહોંચ્યો, સર્વત્ર ગામી નથી બન્યો.
અને આ સ્વીકાર સાથે તેઓ ભવિષ્યના કવિને શું કહે છે?
તેઓ આવતીકાલના કવિને આહવાન આપે છે, એવા કવિને જે અખ્યાતજનના નિર્વાક મનના કવિ બની શકે.
અખ્યાતજનના નિર્વાક મનના કવિ?
હા, જે સમાજના દબાયેલા, જેમનો કોઈ અવાજ નથી, એવા લોકોના સુખદુઃખને વાચા આપી શકે, જે ખરા અર્થમાં સૌનો કવિ થઈ શકે. રવિન્દ્રનાથ આવા ભાવિ કવિને નમસ્કાર કરે છે. આ એમની નમ્રતા અને એમની દુરંદેશી બતાવે છે.
ખરેખર પોતાની મર્યાદાનો આવો સહજ સ્વીકાર અને ભવિષ્ય માટેનો આવો સંદેશ, આ બહુ મોટી વાત છે. તો આ આખી ચર્ચા પરથી સુરેશ જોશીના વિશ્લેષણના મુખ્ય તારણો શું ગણી શકાય? શું છે એમના મુખ્ય મુદ્દાઓ?
મુખ્યત્વે ચાર મુદ્દાઓ કહી શકાય. પહેલું, રવિન્દ્રનાથની કવિતાનું હાર્દ એ સીમા અને ભૂમા વચ્ચે સેતુ રચવાની મથામણ છે. શાંતનું અનંત સાથે મિલન જંખવું.
બરાબર. બીજું,
ગતિ, ચંચળતા અને સંગીત આ એમની કવિતાના પ્રાણ છે, જે ઘણીવાર તેમને અમૂર્ત, નિર્ગુણ સૌંદર્ય તરફ દોરી જાય છે, ભલે પછી સગુણ માનવ માટેની તૃષ્ણા કાયમ રહે.
અને ત્રીજું?
ત્રીજું, પ્રકૃતિ અને બાળક સાથેનો તેમનો સંબંધ એ અત્યંત સહેજ અને ગાઢ છે, જે એમની કવિતાને વિશિષ્ટ રંગ આપે છે અને એમના આંતરિક દ્વંદ્વોનું સમાધાન પણ કરે છે ક્યાંક.
અને ચોથો મુદ્દો?
અને ચોથું, તેઓ પોતાની મર્યાદાઓ વિશે, ખાસ કરીને સામાન્ય માણસના અંતરતમ સુધી પહોંચવાની મર્યાદા વિશે ખૂબ સભાન હતા અને ભાવિ કવિઓ માટે એક દિશા ચીંધીને ગયા.
અને આ વિચારો, આખું વિશ્લેષણ આજે પણ એટલું જ પ્રસ્તુત છે, એની રેલેવન્સ છે?
મને તો લાગે છે કે ખૂબ જ પ્રસ્તુત છે. પેલી સીમા અને અસીમની તાણ, ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચેનો સંવાદ કે સંઘર્ષ, પ્રકૃતિ સાથે આપણા તૂટેલા સંબંધોને ફરી જોડવાની જરૂરિયાત, અભિવ્યક્તિ માટેની મથામણ, એ કલાકારની સામાજિક જવાબદારી.
હા, આ બધું તો આજે પણ છે.
બિલકુલ, આ બધા મુદ્દાઓ આજે પણ એટલા જ જીવન છે. એટલે સુરેશ જોશીનું આ વિશ્લેષણ આપણને રવિન્દ્રનાથ દ્વારા આ શાશ્વત પ્રશ્નો પર નવેસરથી વિચારવા પ્રેરે છે.
તો આજે આપણે સુરેશ જોશીની દૃષ્ટિએ રવિન્દ્રનાથ ટાગોરની કાવ્ય સૃષ્ટિમાં એક ઊંડી, રસપ્રદ સફર કરી. નિર્જરના સ્વપ્નભંગથી શરૂ કરીને બલાકાના ઉન્નત શિખર સુધી અને છેવટે એમની મર્યાદાઓના સ્વીકાર સુધીની આ યાત્રા ખરેખર ઘણી વિચારપ્રેરક રહી. અંતે એક વિચાર સાથે આપણે છૂટા પડીએ. રવિન્દ્રનાથે જે અખ્યાતજનના નિર્વાક મનના કવિને સાદ દીધો હતો, એવા અવાજો કદાચ આજે પણ આપણી આસપાસ છે જેમને સાહિત્ય કે કલામાં પૂરતું સ્થાન નથી મળ્યું. એ સેતુ આજે કોણ બાંધી શકે અને કેવી રીતે બાંધી શકે? આ પ્રશ્ન પર આપણે સૌ વિચાર કરતા રહીશું.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.